એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે કદાચ આપણને એમ કે રોકેટ અને એલિયન્સની દુનિયામાં લઈ જાય છે, પણ ખરેખર તો આપણી પોતાની જ દુનિયાનો અરીસો છે. આપણે શેરિલ વિન્સના પુસ્તક સાયન્સ ફિક્શનની ચર્ચા કરીશું.
અને એટલે આ વિષય માત્ર કાલ્પનિક વાર્તાઓ પૂરતો સીમિત નથી, ખરું ને? આજે જ્યારે ટેકનોલોજી આમ આપણા જીવનના દરેક પાસાને બદલી રહી છે, ત્યારે સાયન્સ ફિક્શન આપણને ભવિષ્યની ચિંતા કરવાને બદલે વર્તમાનને સમજવા માટે એક અનોખો લેન્સ પૂરો પાડે છે. વિન્ટનું પુસ્તક એ જ સમજાવે છે
કે કેવી રીતે આ શૈલી આપણી ઓળખ, આપણું શરીર, આપણો ગ્રહ અને હા, આપણી રાજનીતિ વિશે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવે છે.
બરાબર, તે આપણા સમયની જે વિચિત્રતા છે ને, તેને ઉજાગર કરે છે.
તો આ અનોખો લેન્સ આપનાર લેખક શેરિલ વિન્ટ કોણ છે, એમનો પરિચય આપીએ તો?
તેઓ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા રિવરસાઇડમાં પ્રોફેસર છે.
હા,
અને સાયન્સ ફિક્શન સ્ટડીઝના ક્ષેત્રમાં ખૂબ જાણીતું નામ છે. પેલી પ્રખ્યાત સાયન્સ ફિક્શન સ્ટડીઝ જર્નલના સહસંપાદક પણ રહી ચૂક્યા છે.
પણ મહત્વની વાત એ છે કે એટલે તેઓ માત્ર SFના ઇતિહાસકાર નથી, એ સમજવું જરૂરી છે.
ઓહ, તો શું છે?
તેઓ એક વિવેચનાત્મક સિદ્ધાંતકાર છે. મતલબ કે એ સાયન્સ ફિક્શનને ખાલી વાર્તા તરીકે નથી જોતા,
અચ્છા,
પણ એક સાંસ્કૃતિક પ્રયોગશાળા તરીકે જુએ છે. એક એવી જગ્યા જ્યાં સમાજ પોતાના ડર, આશાઓ અને શક્યતાઓનું પરીક્ષણ કરે છે, એમ સમજો ને.
રસપ્રદ.
હા, અને તેમનું કામ બાયોટેકનોલોજી, ક્લાઇમેટ ચેન્જ, ડિજિટલ કલ્ચર જેવા મુદ્દાઓને SF સાથે જોડીને તેને એમ કે શૈક્ષણિક જગતની બહાર પણ સુલભ બનાવે છે.
તો આ પુસ્તક જે MIT પ્રેસની એસેન્શિયલ નોલેજ સિરીઝનો ભાગ છે, એનો મુખ્ય સંદેશ શું છે? શું તે ભવિષ્યની આગાહી કરે છે જેમ બધા માને છે? ના ના, બિલકુલ નહીં. એ જ તો મુખ્ય વાત છે. પુસ્તકનો કેન્દ્રીય વિચાર એ છે કે સાયન્સ ફિક્શનનું સૌથી મોટું કમાલ ભવિષ્ય બતાવવાનું નથી, પણ આપણા વર્તમાનને જ અજાણ્યું અને શંકાસ્પદ બનાવી દેવાનું છે.
અચ્છા.
તે આપણને પૂછવા મજબૂર કરે છે કે વસ્તુઓ જેવી છે તેવી શા માટે છે, અને આ કરવા માટે તે કોગ્નેટિવ એસ્ટ્રેન્જમેન્ટ નામની ટેકનિક વાપરે છે.
કોગ્નેટિવ એસ્ટ્રેન્જમેન્ટ, આ શબ્દ થોડો ભારે લાગે છે, સરળ શબ્દોમાં સમજાવશો?
હા, ચોક્કસ. સરળ શબ્દોમાં એટલે પરિચિત વસ્તુને એવી રીતે રજૂ કરવી કે તે વિચિત્ર લાગે.
જેમ કે
જાણે તમે રોજ વાપરતા સ્માર્ટફોનને 1950ના દાયકાની વ્યક્તિની નજરથી જોઈ રહ્યા હો.
ઓહ, બરાબર.
સાયન્સ ફિક્શન આપણી દુનિયામાં એક નોવમ એટલે કે એક નવી તર્કબદ્ધ પણ કાલ્પનિક વસ્તુ કે વિચારો, જેમ કે ટાઈમ મશીન કે એલિયન સભ્યતા ઉમેરે છે. આ નવી વસ્તુના કારણે આપણી આસપાસની પરિચિત દુનિયા અચાનક અલગ દેખાવા માંડે છે, અને આપણે તેના વિશે પ્રશ્નો પૂછવાનું શરૂ કરીએ છીએ. એટલે પુસ્તકનો મુખ્ય પ્રશ્ન એ છે, SF આપણને અત્યારે આપણે કોણ છીએ તે સમજવામાં કેવી રીતે મદદ કરે છે.
એટલે કે આ પુસ્તક આપણને સાયન્સ ફિક્શનને માત્ર મનોરંજન કે આમ ભાગેડુ વૃત્તિ તરીકે જોવાથી આગળ લઈ જાય છે.
બરાબર.
તે સ્વ, શરીર, ગ્રહ, નેટવર્ક અને રાજકારણ જેવા વિષયો દ્વારા આપણને વર્તમાન સમજવાના સાધનો આપે છે. તો ચાલો આ સાધનોને વધુ ઊંડાણપૂર્વક જોઈએ. શરૂઆત કરીએ પહેલા ખ્યાલ એસ્ટ્રેન્જમેન્ટથી.
હા, પહેલું પ્રકરણ આ જ ખ્યાલ પર છે જેમ આપણે વાત કરી. કોગ્નિટિવ એસ્ટ્રેન્જમેન્ટ SFનો પાયો છે. તે એક નોવમ રજૂ કરે છે જે જાદુ નથી, પણ વૈજ્ઞાનિક રીતે સંભવિત લાગે તેવો ફેરફાર છે. આનાથી વાચક વિચારે છે, જો આવું હોત તો દુનિયા કેવી હોત?
પણ ખરો સવાલ તો એ નથી ને.
ના, ખરો સવાલ એ છે કે આ કાલ્પનિક દુનિયા મારી આજની દુનિયા વિશે શું કહે છે. ઉદાહરણ તરીકે પેલી HG વેલ્સની ધ ટાઈમ મશીન.
હા હા,
એ ભવિષ્યના બે વર્ગો એલોય અને મોરલોકની વાત કરે છે, પણ ખરેખર તો તે 19મી સદીના ઇંગ્લેન્ડના વર્ગભેદની જ આકરી ટીકા હતી.
એટલે જ્યારે આપણે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જોઈએ કે વાર્તા વાંચીએ, ત્યારે પૂછવાનું એ નથી કે આવું બની શકે, પણ એ કે આ વાર્તા મને મારા સમાજની કઈ બાબત પર નવેસરથી વિચારવા મજબૂર કરે છે.
એકદમ સાચું.
આ તો ખરેખર દ્રષ્ટિકોણ બદલનારી વાત છે. સારું, હવે બીજા પ્રકરણ, ધ સબ્જેક્ટ એટલે કે વ્યક્તિ કે ઓળખ પર આવીએ.
હા, આ પ્રકરણ પૂછે છે માણસ હોવાનો અર્થ શું છે અને સાયન્સ ફિક્શન આ પ્રશ્નને કેવી રીતે આમ જટિલ બનાવે છે.
કેવી રીતે?
ક્લોન્સ, એન્ડ્રોઇડ્સ એટલે કે માનવ જેવા રોબોટ્સ, એઆઈ, આ બધા પાત્રો આપણી માનવતાની સીમાઓને પડકારે છે. શું ચેતના શરીર વગર શક્ય છે? શું બનાવેલી યાદો વાસ્તવિક ગણાય? ફિલિપ કે ડિકની વાર્તાઓ ખબર છે, જેમાંથી બ્લેડ રનર જેવી ફિલ્મો બની?
હા, બ્લેડ રનર.
આ જ અસ્પષ્ટતા પર કેન્દ્રિત છે. ત્યાં ખબર જ નથી પડતી કે કોણ મનુષ્ય છે અને કોણ મશીન. અને આ શોધમાં માનવતાનો અર્થ જ બદલાઈ જાય છે.
બરાબર.
તે બતાવે છે કે આપણી ઓળખ સ્થિર નથી, પણ સતત બદલતી અને નિર્મિત થતી રહે છે.
આ તો સીધો જ આજના એઆઈ અને ડિજિટલ ઓળખના યુગ સાથે જોડાય છે. પણ પુસ્તક માત્ર મન કે ચેતના પર નથી અટકતું, ખરું ને? તે શરીર પર પણ આવે છે. ત્રીજું પ્રકરણ છે ધ બોડી.
હા, અને અહીં બાયોપોલિટિક્સનો ખ્યાલ આવે છે.
બાયોપોલિટિક્સ એટલે?
સરળ ભાષામાં કેવી રીતે સત્તા એટલે કે સરકાર, કોર્પોરેશન્સ આપણા શરીર અને જીવન પર નિયંત્રણ રાખે છે.
અચ્છા.
સાયન્સ ફિક્શન બતાવે છે કે શરીર કેવી રીતે ટેકનોલોજી દ્વારા બદલી શકાય છે, અપગ્રેડ કરી શકાય છે, જાણે તે માંસનું બનેલું એક મશીન હોય, જેમ કે વિલિયમ ગિબ્સનના સાયબરપંક જગતમાં.
હા, એ તો છે.
બીજી તરફ ગેટાકા જેવી ફિલ્મો કે ઓક્ટાવિયા બટલરની વાર્તાઓ જેનેટિક એન્જિનિયરિંગ અને યુજેનિક્સ એટલે કે સારા જનીનો પસંદ કરવાની વિચારધારાના નૈતિક પ્રશ્નો ઊભા કરે છે.
જેમ કે?
જેમ કે કોને સુધારવાનો અધિકાર છે, કુદરતી શું છે, આ બધા સવાલો.
અને આ પોસ્ટ હ્યુમનનો વિચાર પણ અહીં જ આવે છે ને, જ્યાં માણસ, મશીન અને પ્રાણી વચ્ચેની ભેદરેખા ભૂસાઈ જાય.
બરાબર. સાયબરનેટિક્સ, જનીન સુધારણા, આયુષ્ય વધારતી દવાઓ, આ બધું હવે ખાલી SF નથી રહ્યું.
સાચી વાત.
આપણું શરીર વધુ ને વધુ ટેકનોલોજીકલ હસ્તક્ષેપનું સ્થળ બની રહ્યું છે. એટલે પોસ્ટ હ્યુમન એ ભવિષ્યની કલ્પના નથી, પણ આપણી વર્તમાન વાસ્તવિકતાનું જ એક પ્રતિબિંબ છે, જેના વિશે SF આપણને વિચારવા પ્રેરે છે.
શરીરની વાત પરથી હવે આપણે ગ્રહ તરફ જઈએ. ચોથું પ્રકરણ છે ધ પ્લેનેટ. આજના સમયમાં આ તો ખૂબ જ મહત્વનો મુદ્દો છે.
ચોક્કસ. આ પ્રકરણ ઇકોલોજી અને એન્થ્રોપોસીન પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
એન્થ્રોપોસીન એટલે?
માનવ પ્રવૃત્તિઓની ગ્રહ પરની અસરનો યોગ. બરાબર.
હા.
ક્લાઇમેટ ચેન્જ જેવી સમસ્યાઓ એટલી મોટી અને આમ ધીની હોય છે કે આપણને તેની ગંભીરતા જલ્દી સમજાતી નથી. સાયન્સ ફિક્શન, ખાસ કરીને ક્લાઇફાઈ, ક્લાઇમેટ ફિક્શન, આ અમૂર્ત ખતરાને વાર્તાઓમાં મૂર્ત સ્વરૂપ આપે છે. તે આપણને પર્યાવરણીય પતનના કારણે સંસાધનો માટે લડતા સમાજો, ક્લાઇમેટ રેફ્યુજીઝ કે પૃથ્વી સાથે નવા પ્રકારના સંબંધો બાંધતા લોકોની કલ્પના કરાવે છે. પેલી ઉર્સુલા કે લેગુઇન જેવા લેખકોએ પર્યાવરણ સાથે સુમેળભર્યા સમાજોની કલ્પના કરી છે.
પણ શું આ પ્રકારની વાર્તાઓ ખરેખર કોઈ ફરક પાડી શકે એમ લાગે ખરું?
હા, પાડી શકે. આવી વાર્તાઓ આપણી ઇકોલોજીકલ ચેતના જગાડી શકે છે.
કેવી રીતે?
જો, ડેટા અને આંકડા કદાચ આપણને નિષ્ક્રિય બનાવી દે, પણ એક શક્તિશાળી વાર્તા એ આપણને ભાવનાત્મક રીતે જોડી શકે છે અને કદાચ સામૂહિક પગલાં લેવા પ્રેરી શકે છે.
હા, એ વાત સાચી છે.
જેમ કે ગુજરાતમાં પાણીની અછત કે દરિયાકાંઠાના ધોવાણની સમસ્યાઓ વિશે માત્ર સમાચાર વાંચવાને બદલે જો તેના ભાવિ પરિણામોની કલ્પના કરતી વાર્તા વાંચીએ તો તેની અસર વધુ ઊંડી હોઈ શકે છે.
સાચી વાત છે, કલ્પનાની શક્તિ. સારું, હવે પાંચમા પ્રકરણ ધ નેટવર્ક પર આવીએ. આ પણ અત્યંત સુસંગત છે.
હા, આ પ્રકરણ આપણી પરસ્પર જોડાયેલી વૈશ્વિકીકૃત દુનિયાની વાત કરે છે, જે માહિતી નેટવર્ક પર ચાલે છે.
એટલે ઇન્ટરનેટ અને એ બધું.
અહીં ફરી સાયબરપંક આવે છે વિલિયમ ગિબ્સને. દાયકાઓ પહેલાં સાયબર સ્પેસ, શક્તિશાળી કોર્પોરેશનો અને ડેટાના પ્રવાહની જે કલ્પના કરી હતી તે આજે વાસ્તવિકતા બની ગઈ છે. આ નેટવર્ક આપણને જોડે પણ છે, પણ સાથે સાથે નવા પ્રકારના નિયંત્રણ અને સર્વેલન્સ એટલે કે દેખરેખ ને પણ જન્મ આપે છે.
પેલી ઓરવેલના 1984ની ભીખ જેવી વાત.
હા, પણ હવે ડિજિટલ સ્વરૂપે વધુ વાસ્તવિક લાગે છે.
એટલે કે ટેકનોલોજીના ફાયદા અને ગેરફાયદા બંને સાથે આવે છે.
બરાબર. નેટવર્ક નવા સમુદાયો રચી શકે છે, પણ તે એકલતા, નિયંત્રણ અને વાસ્તવિકતાથી વિમુક્તા પણ લાવી શકે છે. સવાલ એ છે કે જ્યારે આપણું મોટાભાગનું જીવન ઓનલાઈન નેટવર્ક દ્વારા મધ્યસ્થી બને ત્યારે સમાજ અને વ્યક્તિ તરીકે આપણું શું થાય છે?
વિચારવા જેવો પ્રશ્ન છે.
અને અંતે છઠ્ઠું પ્રકરણ, ધ પોલિટિકલ. શું સાયન્સ ફિક્શન ખરેખર રાજકીય હોઈ શકે? ઘણા લોકો તો તેને માત્ર કાલ્પનિક મનોરંજન ગણે છે.
વિન્ટ કહે છે કે સાયન્સ ફિક્શન મૂળભૂત રીતે જ રાજકીય છે. પેલું કોગ્નેટિવ એસ્ટ્રેન્જમેન્ટ યાદ છે?
હા, જ્યારે તે આપણી પરિચિત દુનિયાને વિચિત્ર બનાવે છે ત્યારે તે આપણને આપણી રાજકીય અને સામાજિક વ્યવસ્થાઓ પર પ્રશ્નો પૂછવા મજબૂર કરે છે.
જેમ કે યુટોપિયા અને ડિસ્ટોપિયાની વાર્તાઓ.
હા, યુટોપિયા આદર્શ સમાજ અને ડિસ્ટોપિયા દમનકારી સમાજની વાર્તાઓ આનું સ્પષ્ટ ઉદાહરણ છે.
પણ શું તે માત્ર આ બે પ્રકાર પૂરતું સીમિત છે?
ના, અને આ બહુ મહત્વનું છે. વિન્ટ બતાવે છે કે કેવી રીતે હાશિયામાં ધકેલાયેલા સમુદાયો માટે SF એક શક્તિશાળી સાધન બની શકે છે.
જેમ કે
એફ્રોફ્યુચરિઝમ. ઓક્ટાવિયા બટલર જેવા લેખકો ગુલામી અને જાતિવાદના ઇતિહાસનો સામનો કરવા અને કાળા સમુદાય માટે મુક્તિ અને સશક્તિકરણના ભવિષ્યની કલ્પના કરવા SFનો ઉપયોગ કરે છે.
ઓ વાહ.
તેવી જ રીતે ફેમિનિસ્ટ સાયન્સ ફિક્શન પિતૃસત્તાક નિયમોને તોડવા અને અલગ લિંગ વ્યવસ્થા ધરાવતા સમાજોની કલ્પના કરવા માટે આ શૈલીનો ઉપયોગ કરે છે.
એટલે
આ દર્શાવે છે કે SF માત્ર સમસ્યાઓ નથી બતાવતું, પણ યથાસ્થિતિના વિકલ્પો વિચારવા માટે એક, એમ કહીએ કે, વૈચારિક જગ્યા પણ ખોલે છે.
અદ્ભુત. આ પુસ્તક તો સાયન્સ ફિક્શનને જોવાની આખી દૃષ્ટિ જ બદલી નાખે છે. ચાલો આપણે મુખ્ય મુદ્દાઓ અને સંદેશાઓને ફરી એકવાર ટૂંકમાં જોઈએ. મારા માટે સૌથી મોટો મુદ્દો એ છે કે SF ભવિષ્ય નહીં, વર્તમાનનો એક્સરે છે. તે આપણને આપણી જ દુનિયાની છુપાયેલી વાસ્તવિકતાઓ દેખાડે છે.
બરાબર. અને બીજો મહત્વનો મુદ્દો, માનવ હોવાનો અર્થ સતત બદલાતો રહે છે. AI, ક્લોનિંગ, ડિજિટલ અવતાર, આ બધું આપણને પૂછવા પ્રેરે છે કે માણસાઈની વ્યાખ્યા શું છે.
અને ભારતમાં જેમ જેમ AIનો વ્યાપ વધશે તેમ આ પ્રશ્નો વધુને વધુ મહત્વના બનશે, ખરું ને?
હા, સાચી વાત છે.
ત્રીજું, આપણું શરીર પણ રાજકારણનું મેદાન છે. મેડિકલ ટેકનોલોજી, જીનેટિક્સ, પ્રજનન અધિકારો, આ બધું શક્તિ અને નિયંત્રણ સાથે જોડાયેલું છે, જેને વિન્ટ બાયોપોલિટિક્સ કહે છે.
અને કોણે કઈ ટેકનોલોજીનો લાભ મળે છે તે પણ એક સામાજિક ન્યાયનો પ્રશ્ન છે.
બિલકુલ. ચોથો મુદ્દો, SF આપણને ગ્રહીય સંકટ જેમ કે ક્લાઇમેટ ચેન્જ ને ભાવનાત્મક રીતે સમજવામાં મદદ કરે છે. તે અમૂર્ત આંકડાઓને વાર્તામાં ફેરવીને કદાચ આપણને પગલાં લેવા પ્રેરી શકે છે.
હા, અને પાંચમો જે તમને ખાસ ગમ્યો.
હા, કે સાયન્સ ફિક્શન એ હાશિયામાં ધકેલાયેલા લોકો માટે કલ્પનાનું હથિયાર બની શકે છે. એફ્રોફ્યુચરિઝમ કે ફેમિનિસ્ટ SF બતાવે છે કે કેવી રીતે વાર્તાઓ દ્વારા નવા ભવિષ્યની કલ્પના કરી શકાય અને વર્તમાન અન્યાય સામે લડી શકાય.
આનું જોડાણ આપણે ભારતમાં પણ જોઈ શકીએ, જેમ કે દલિત સાહિત્ય કે અન્ય સામાજિક ચળવળોમાં કલ્પના અને ભવિષ્યના ચિત્રણનું મહત્વ રહ્યું છે.
બરાબર. પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે મગજમાં ચોંટી જાય એવા છે.
હા, જેમ કે એક વિચાર છે, SFની શક્તિ પરિચિતને વિચિત્ર બનાવવામાં છે, જેથી આપણે જે સ્વીકારી લીધું છે તેના પર સવાલ ઉઠાવી શકીએ.
આ આપણને આપણી આસપાસની નોર્મલ લાગતી બાબતો, જેમ કે ખબર નહીં સોશિયલ મીડિયાનો સતત ઉપયોગ કે કન્ઝ્યુમરિઝમ, એને પણ શંકાની નજરે જોવા પ્રેરે છે.
અને બીજો એક વિચાર, પોસ્ટ હ્યુમન પાત્રો કાલ્પનિક નથી, પણ એ વાસ્તવિકતાનું પ્રતિબિંબ છે જ્યાં ટેકનોલોજી કુદરતી અને કૃત્રિમ વચ્ચેની ભેદરેખા ભૂંસી રહી છે.
હા, આ આપણને વિચારવા મજબૂર કરે છે કે ટેકનોલોજી આપણને ખરેખર કેવી રીતે બદલી રહી છે.
અને ત્રીજો, જે મને ખૂબ આશાવાદી લાગે છે, ભવિષ્ય નિશ્ચિત નથી, તે વર્તમાન પસંદગીઓથી બને છે. SF આપણને બતાવે છે કે આપણી પાસે વિકલ્પો છે.
આપેલી ટીના દેર ઇઝ નો ઓલ્ટરનેટિવ માનસિકતાને પડકારે છે.
બરાબર. કહે છે કે આપણે અલગ ભવિષ્ય રચી શકીએ છીએ.
તો આ બધી વાતો આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે? એક તો સ્પષ્ટ છે કે આપણે મીડિયાને વધુ વિવેચનાત્મક રીતે જોઈ શકીએ. કોઈ નવી ફિલ્મ કે વેબ સિરીઝ આવે તો ખાલી મનોરંજન તરીકે નહીં,
હા,
પણ તે આપણા સમાજ વિશે શું કહી રહી છે તે પણ વિચારી શકીએ.
બીજું, ટેકનોલોજી વિશે વધુ માહિતગાર ચર્ચા કરી શકીએ. જ્યારે AI, ડેટા પ્રાઇવસી કે જીનેટિક એડિટિંગની વાત આવે ત્યારે SF આપણને તેના સંભવિત સામાજિક અને નૈતિક પરિણામો વિશે વિચારવા માટે વિચાર પ્રયોગો પૂરા પાડે છે.
અને આ ખાલી એક્સપર્ટ્સ માટે નથી.
ના ના, આ સામાન્ય નાગરિક તરીકે પણ જરૂરી છે.
ત્રીજું, આપણી સામાજિક અને રાજકીય કલ્પના શક્તિને વિસ્તારી શકીએ, જો આપણે વધુ સારો સમાજ બનાવવા માંગતા હોઈએ તો પહેલા તેની કલ્પના કરવી પડે ને.
સાચી વાત છે. એસએફ આપણને એ કલ્પના કરવાની હિંમત અને એમ કહો કે સાધનો આપી શકે છે.
અને ચોથું, કદાચ સહાનુભૂતિ કેળવવામાં મદદ મળે.
કેવી રીતે?
જ્યારે આપણે એલિયન કે રોબોટ જેવા અન્યના દૃષ્ટિકોણથી વાર્તા જોઈએ છીએ ત્યારે તે આપણને આપણાથી અલગ લોકો કે વિચારો પ્રત્યે વધુ ખુલ્લા બનાવી શકે છે.
હા, એ પણ એક સારો મુદ્દો છે. આ ચર્ચા પછી મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે સાયન્સ ફિક્શન કેટલું બધું આપણા વિશે છે, ભલે તે દૂરના ગ્રહો કે ભવિષ્યની વાત કરતું હોય.
હા, એ વર્તમાનનો જ એક છૂપો અવાજ છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ છે કે કેવી રીતે કલ્પના એક રાજકીય સાધન બની શકે છે, ખાસ કરીને જેમના અવાજ દબાવવામાં આવ્યા હોય તેમના માટે એસએફ પોતાની વાર્તા કહેવા અને પરિવર્તનની માંગ કરવા માટે એક મંચ પૂરું પાડી શકે છે.
એટલે માત્ર ટીકા નથી,
ના, આશા પણ છે.
તો શ્રોતાઓ માટે એક વિચાર સાથે આપણે આજની ચર્ચા પૂરી કરીએ. આપણી આજની દુનિયાની કઈ એવી સામાન્ય બાબત છે જેને જો આપણે સાયન્સ ફિક્શનના લેન્સથી જોઈએ તો તે અચાનક અત્યંત વિચિત્ર, અતાર્કિક અથવા તો ભયાનક લાગી શકે?
સારો પ્રશ્ન છે. કદાચ આપણી સતત વ્યસ્ત રહેવાની અને ઉત્પાદકતાની ખેલછા.
હા,
કે પછી પર્યાવરણ પ્રત્યેની આપણી બેદરકારી. વિચારવા જેવું ખરું.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.